યતસંગાત સત્સંગનો સંગ છે, સત્સંગના સંગની વાતો ક્યારેય ખૂટે જ નહીં. અને આ તો જય મહારાજની સાથેના સંગની વાત લક્ષ્મણદાસજી મહારાજ કહે છે. જુઓ લક્ષ્મણદાસજી મહારાજનો કેટલો અગાધ અનુભવ, કે યતસંગાત માત્ર આટલાથી આપણને આટલો બધો બોધ આપી રહ્યા છે. બસ યતસંગાત સત્સંગથી, સત્સંગ વડે જુઓ જીવન કેવું બને છે, જીવનની અંદર કેવા આયામ ખડા થઈ જાય, ઉભા થઈ જાય છે. જીવન ગમે જીવવાનું, કે આટલા સુંદર વિચારોથી આવા સુઘડ અને સમજેલા મન વડે જીવવાનો કેવો આનંદ આવે છે. શાના વડે? યત્સંગાત, સત્સંગથી. હંમેશા જીવનનો સાચો આનંદ જોઈતો હોય તો માણસ એના જીવનમાં સત્સંગને સ્થાન આપે. બસ બહુ થઈ ગયું. પણ મોટે ભાગે માણસ એના જીવનમાં સત્સંગને સ્થાન આપતો નથી હોતો. કઈ નહી, શું છે એમાં, આવે પછી જોઈશું. અત્યારે તો જુવાન છે, ગઈડા થશું તારે. આ વૃત્તિઓ એને ક્યારેય જીવનમાં જમ્પ નહીં લાવવા દે. ઘડા થઈ ગયા પછી, મોટા ભાગનું જીવન પસાર થઈ ગયા પછી સત્સંગમાંથી સિંગિત તમે કરશો શું? જબ ચિડિયા ચુગ ગઈ ખેત, બધું ચણાઈ ગયું, લણાઈ ગયું, ભેલાઈ ગયું, અને પછી કે ચાલો હવે હાચવવા જઈએ, પછી કેટલું દાંત ગયા હોય, આંખ ગઈ હોય, પગ જવાની તૈયારીમાં હોય, કાન પણ ચાલવાની તૈયારી કરતા શું કરો તમે? એટલે ક્યારે પણ સત્સંગમાં મુદત ન હોય, હમણાં નહીં, પાંચ વર્ષ પછી. જીવનમાં જ્યારથી જાગ્યા ત્યારથી સવાર એમ પૂરેપૂરો નિશ્ચય કરીને જો સત્સંગને જીવનમાં સ્થાન આપી દીધું તો શાંતિ, નિરાંત, સુખ, સદાચાર બધું જ આવશે. પણ સત્સંગ વિનાનું કેવું છે? વનમાં ઢોર ફરે એવો રે. એ માટે તો સદગુરુ સેવો. મહારાજે બહુ સ્પષ્ટ કહી દીધું, સત્સંગ વગર તો માણસ અરાયા ઢોર જેવું છે. અરાયા ઢોરને સમયની કિંમત ન હોય, એના જીવનની કિંમત ન હોય. મન ફાવ્યું ત્યાં રખડે, મન ફાવ્યું ત્યાં પડ્યું રે. જેને જીવનનું લક્ષ્ય ન હોય એ માણસને અરાયું કહેવાય. ઢોર તો અરાયું હોય, માણસ પણ અરાયો હોય. તો આ બધું જ જીવન સંપન્ન થયું ક્યારે કહેવાય? જ્યારે એને સત્સંગની મૂડી મળે ત્યારે. એમ થાય કે ભાઈ હું વૈચારિક રીતે હું મારા મનથી સંપન્ન થયો છું, નહીં તો ગરીબ દુખી. ભલે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો પૈસો હોય, પણ મનની અંદર ક્લેશ એટલા બધા હોય કે માણસ જીવી જ ન શકતો હોય, ઊંઘી જ ન શકતો હોય, જીવનનો સાચો અર્થ જ ના સમજે. કેમ? એની દોડ પેલી દુનિયાવી ભૌતિકતાની પાછળ દોડ્યા જ કરતી હોય. મન અકળાતું હોય, કચડાતું હોય, દુખી થતું હોય, શું કરું? એક ભાઈ આવ્યા હતા, કે છે મહારાજ મારું પ્રેક્ટિસ સરસ ચાલે છે, ઘરમાં બધું સારું છે, પણ મને બહુ મોટી બીક લાગે છે કે હું આગળ આટલું બધું મારું કામ છે, હું સફળ કેવી રીતે થઈશ? મારું સરસ ચાલે છે પણ એટલું બધું કામ છે, મને બીક લાગે છે કે હું સફળ થઈશ? એટલે આટલી મોટી પ્રેક્ટિસ ચાલે, આટલો સરસ ધંધો છે અને ભિક્ષા નહી. પણ માણસ ની અંદર પછી એને આપ્યું, વાત કરી, સમજાવ્યા, ત્યાર પછી એને થયું ના સારું હું એ પ્રમાણે કરીશ. એટલે માણસને ભીખ બધે જ લાગતી હોય છે. કેમ કે એની પાસે કોઈ માર્ગદર્શક નથી, એને દિશા સૂજ આપવી પડે અને દિશા સૂજ જીવનની સત્સંગ વડે જ મળે. જે મહારાજ સાથેનો લક્ષ્મણદાસજીનો કેવો મોટો સત્સંગ હશે કે આટલી બધી અનુભૂતિની સાથે કે યત સંગાત નષ્ટ, આ બધું નાશ પામે. જેમ નકામો કચરો હોય આપણે ઘરમાંથી બહાર ફેંકી દઈએ, ખેતી કરવી હોય તો નકામું ઉગેલું કચરું બહાર કાઢી નાખીએ, કોઈક મૂર્તિ ઘડવી હોય તો કલાકાર એની ઉપરનું બધું આવરણ બધા કચરો પથ્થર બહાર કાઢી નાખે, તો અંદરથી સારામાં સારો પાક થાય, સારામાં સારી મૂર્તિ ઘડાય. એમ આપણે પણ આપણા જીવનમાંથી જો કચરો કાઢી નાખીએ ને તો આપણું જીવન સારામાં, જેમ ઘરમાં કચરો હોય તો ભૂરવાનું મને ના થાય, વારી જોડીને બિલકુલ સાફ કર્યો હોય તો આરામ કરીને સૂઈ રહેવાની ઈચ્છા થાય. જીવનને પણ સત્સંગ વડે સાફ રાખો, વિચારો સાફ રહે, આપણું મન સાફ રહે. બાકી મનને સાફ રાખવું સહેલું છે, ઘડીકમાં કુદાકૂદ કરે ને ઘડીકમાં ગંદકીમાં જઈને બેસી જાય. એવી હલકી ગંદકી હોય ત્યાં જઈને બેસી જાય, સ્વભાવ છે મનનો. પણ જો સત્સંગ આપણા જીવનમાં સ્થાન પામેલું હશે તો એ ગંદકીમાં જઈને બેસવાનું ટાળશે. ભલે પરિસ્થિતિ સામે ઉભી હોય, વિચારો થતા હોય, છતાં કહેશે કે ના ત્યાં તો ના જ જવાય. સત્સંગ એને ખોટા માર્ગેથી પાછો વાળી લેશે અને એમ થાય કે એ ગંદકીમાં છે શું, બહુ જોઈ લીધું. આ સત્સંગ આવી સમજ આપી શકે. એટલે સત્સંગની બાબતમાં તો જય મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસ મહારાજ એટલા બધા પરિપક્વ થઈ ગયા છે, એટલા બધા પરિપક્વ થઈ ગયા છે કે આ દુનિયાની સંસારની વ્યવહારની વાતોમાં એમને જરાય રસ નહીં, બસ માત્ર ગુરુ સેવા, આત્મચિંતન પોતાના નિજ સ્વરૂપમાં. તો આ આખી જ સ્થિતિનું જે અનુભવનું ભાથું લક્ષ્મણદાસ મહારાજનું, ગુરુ મહારાજે એમને બંધાવ્યું. માનો કે જય મહારાજ મૌન રહેતા હશે, ધ્યાન સમાધિમાં રહેતા હશે, પણ લક્ષ્મણદાસ મહારાજની સાથે કઈ વાતો પણ નહીં થતી હોય, છતાં એ સાનિધ્ય માત્ર એમને અંદરથી અનુભૂતિઓ આપ્યા જ કરે. એ સ્પંદનો, એ સાનિધ્ય સાહજિકતાથી અંદરથી મળે. જેમ શિયાળો હોય અને તાપણું સડકવાની નજીક જઈને ઉભા રહીએ તો સાહજિકતાથી એની હૂંફ મળવાની જ છે, ઉનાળો હોય ને બરફ પડ્યો હોય એની નજીક જઈને ઉભા રહીશું તો સાહજિકતા છે કે એમાંથી ઠંડક આપણને અસર કરવાની. એમ જય મહારાજના સાનિધ્યમાં પહોંચી જઈએ એટલે એક પ્રાકૃતિક રીતે સહજ રીતે એની અનુભૂતિ, એનો સ્પર્શ થયા જ કરવાનો છે. કેમ? જેના સાનિધ્યમાં કે જે આવા મોટી વિભૂતિ છે બ્રહ્મ તત્વને પામી ચૂકેલા, પરમને પામી ચૂકેલી વિભૂતિ છે, અને એના સાનિધ્યમાં ઉભા આવીએ તો એમાં કઈ બાકી રે ઉણપ? તો એ અનુભવ કે છે લક્ષ્મણદાસજી મહારાજ, યત સંગાત, પણ આ બધું નષ્ટ થયું, પણ કઈક પ્રાપ્ત તો થયું ને. માયા મોહ નાશ પામ્યો, પાપ નાશ પામ્યા, જે કઈ અજ્ઞાન હતું એ અજ્ઞાન નાશ પામ્યું. એટલે આ શ્લોકની અંદર જીવનની અંદર જે નકામું હતું એને પહેલું બહાર કાઢી નાખ્યું. કચરો, ઘરમાંથી કચરો પહેલો બહાર કાઢી નાખીએ અને પછી જોઈતો ઘરમાં લાવીએ કે હવે આને વસાવો અને અહીં ગોઠવો અને અહીંયા મૂકો અને અહીં લટકાવો અને અહીં ચોંટાડો. એમ હવે પછીના શ્લોકમાં યત સંગમ પ્રાપ્ત, એટલે પહેલા શ્લોકમાં શું કહ્યું? યત સંગા નષ્ટ, આટલું બધું નાશ પામી ગયું. સ્વાભાવિક છે, ઘરમાં નકામો કચરો હોય તો ઘરની બહાર એને દિવાસળી ચાંપીને નષ્ટ કરી બાળી મૂકીશું, નાશ કરીશું. એમ સૌથી પહેલા આ પ્રાર્થનાના પ્રથમ શ્લોકની અંદર જય મહારાજે બધો કચરો નાશ કરાવી દીધો. હવે જે જોઈએ છે એને લાવીને વસાવા માંડીએ. યત સંગમ પ્રાપ્ત શિષ્યા, બસ જેના સાનિધ્યથી શિષ્યોને આ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? છે ઘણું બધું છે, જે અત્યાર સુધીનું હતું એ તો સ્થૂળ શરીર સાથેના વ્યવહારની વાતો હતી. પાપ છે, અજ્ઞાન છે, માયા છે, મોહ છે, આ બધું છે એ વ્યવહારિક બાબતોને સાફ કરાવી નખાવી. પણ હવે સૂક્ષ્મ જે છે, સૂક્ષ્મ તરફ જઈ રહ્યા છે અને કહ્યું યત સંગાત પ્રાપ્ત શિષ્યા, જેમના સાનિધ્યમાં શિષ્યો સેવકોએ મેળવ્યું, મેળવી રહ્યા છે અને મેળવશે, તો એ શું હશે? અને બંને વિભાગ પાછા જુદા પાડી આલ્યા, બધું ભેગું નથી કરી નાખ્યું. ન જોઈએ એ નથી જોઈતું અને જે જોઈએ છે એનો સ્વીકાર કરી લઈએ. ભગવાને ગીતામાં 16મા અધ્યાયની અંદર દૈવાસુર સંપત્તિ, દેવો અને રાક્ષસોનો સ્વભાવ કેવો હોય, એના એમાં કયા કયા ગુણ રહેલા હોય એ બંને કયા છે. પહેલા દેવ ગુણ ગયા અને પછી આસુરી ગયા. દેવો વિસ્તર પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. હવે લો આ સાંભળ, તો દૈવી ગુણ કયા? અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિર વૈષુણમ, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચમ, અદ્રોહો, નાતિમાનિતા, દંભો, દર્પો, અભિમાનશ્ચ, ક્રોધ, પારુષ્યમેવ ચ. આ બધા આપ્યા આસુરી વૃત્તિ. એમ અહિયાં પણ બીજા શ્લોકની અંદર જે મહારાજે હવે આપણે જીવનમાં કયું લક્ષ્ય, કયું ધ્યેય, શું પ્રાપ્ત કરવાનું છે અને જય મહારાજના સાનિધ્યમાંથી શું મળશે, શું મળે છે એ વસ્તુ બતાવી. પ્રાપ્ત શિષ્યા યત સંગા, અષ્ટાંગ યોગ છે, એમાં યોગના 8 અંગો કયા છે? એમાં સંયમ, યત્સંગા, યત્સંગમ પ્રાપ્ત શિષ્યા સમદમ સહિત, સંયમ, આત્મનિયંત્રણ, પોતાની જાતનું પોતાની ઉપર કંટ્રોલ, નિયંત્રણ. માણસને પૂછો, દરેક પોતાની જાતને પૂછે, આપણી પર આપણી પોતાનું નિયંત્રણ છે, કંટ્રોલ છે ખરો કે ના બાપજી? ઘડીકમાં ગુસ્સે થવાય છે, ઘડીકમાં હતાશ થઈ જવાય છે, ઘડીકમાં આવેગોમાં આવી જઈએ છે, પણ આપણી જાત ઉપર આપણું નિયંત્રણ નહીં તો જીવશો કેવી રીતે? અને જીવનની કેવી હાલત? જો આપણી પોતાની ઉપર આપણો પોતાનો સેલ્ફ કંટ્રોલ ન હોય તો માણસ દુઃખી થઈ જાય, જીવવું ભારે થઈ પડે. એટલે લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજના સાનિધ્યમાં કહ્યું, સેલ્ફ કંટ્રોલ સમદમ સહિતા. સંયમ પણ હોવો જોઈએ, નિયમન પણ હોવું જોઈએ. સમદમ ઉપર હતી એ તો આ બધું સમજવું પડે, પણ એ ક્યારે? યત સંગાત, જય મહારાજના સત્સંગમાં, જય મહારાજના સાનિધ્યમાં, કોઈ પણ મહાપુરુષના સાનિધ્યમાં રહીએ એનું નામ સત્સંગ. અને મહાપુરુષનું સાનિધ્ય તો પવિત્ર હોય, જય મહારાજ તો દિવ્ય ચેતના છે, તો ત્યાં પવિત્રતા તો ચારે બાજુ બિછાયેલી જ હોય, જેમ બગીચામાં લોન બિછાયેલી હોય સરસ મજાની, એમ જય મહારાજનું સાનિધ્ય તો એ પવિત્રતા બિછાયેલી હોય ચારે તરફ. અને એ સાનિધ્યમાં જઈએ એટલે જેમ લોનમાં બેસીએ કેવી મજા પડે, એમ જય મહારાજના સાનિધ્યની પવિત્રતામાં બેસીએ તો અપવિત્રતા, દુરાચાર, આપણા મનની ગંદકીઓ, જીવનની શરીરની ગંદકીઓ બધી જ સાફ થઈ જાય. કેમ? જય મહારાજના સાનિધ્યમાં બેઠા છે એટલે એ શરણ આપણને સંયમ આપે. અહીંયા આવીને બેસીએ છીએ, જેટલો સમય આવીને બેસીએ, મનનો કેટલો સરસ સંયમ હોય છે, કશું જ યાદ આવે નહી, ના ભૂખ લાગે, ના વહેલા સવારમાં તો ઊંઘે ના યાદ આવે, અને ઘેર હોતા હોય તો ઊંઘ છૂટે જ નહીં, અને અહીં બેસી ગયા હોય તો ઊંઘ યાદ ના આવે. આ છે સંયમ. તો એ જે સંયમ જય મહારાજના સાનિધ્યમાં આપોઆપ સાહજિક મળી જાય. જેમ શેરડી ખાઈએ એટલે મીઠી લાગવાની જ છે, એમ જય મહારાજના સાનિધ્યમાં બેસીશું એટલે પવિત્રતા આપોઆપ. નદીમાં પાણી વહેતું હોય અને એમાં પડીએ એટલે તો નવાય તો ખરા જ ને? બસ એમ જય મહારાજની પવિત્રતાની ગંગામાં સ્નાન કરવાના. યત સંગાત પ્રાપ્ત શિષ્યા સમદમ સહિતા. સમદમ, સંયમ અને નિયમન એ બધાથી, એની સાથે યોગ માર્ગે કનિષ્ઠા. બોલો, યોગ માર્ગની અંદર નિષ્ઠા જાગે, દ્રઢતા આવે કે ચાલો ને જય મહારાજના સાનિધ્યમાં પવિત્રતા છે, બેસીશું, બધી જ શુદ્ધિ આપોઆપ આવી જવાની છે, થઈ જવાની છે. અને સવારમાં જય મહારાજના સમાધિ સ્થળના સાનિધ્યમાં બેસીએ 10 મિનિટ ધ્યાનમાં, પછી જુઓ એ ધ્યાનની અંદરની આપણી પોતાની સ્થિતિ જોજો, અને આવી દિવ્ય ચેતનાના સાનિધ્યમાં બેસીએ એટલે એના સ્પંદનો જ આપણને શાંત કરી દે, સ્થિર કરી દે, ધીરે ધીરે અંતર્મુખ કરે. આપણો અભ્યાસ ન હોય છતાંય અનુભવ આપે, કેમ? આવું દિવ્ય સાનિધ્ય છે. તો એ દિવ્ય સાનિધ્યને અહીંયા આગાડી લક્ષ્મણદાસજી મહારાજે પોતાના અનુભવમાં કહ્યું, યત સંગમ પ્રાપ્ત, આટલું મેળવ્યું, પેલું બધું નષ્ટ થયું, અજ્ઞાન, અંધકાર, પાપ, માયા, મોહ આ બધા નાશ પામ્યા. અને હવે મળ્યું તે કહ્યું, આટલો લાભ થયો. સ્વાભાવિક છે, ઘરમાંથી કચરો કાઢીએ ને ત્યારે થોડાક તો મેલા ઉડે ખરું, પછી ના એ લેવું પડે, પણ એક વાર કચરો તો બહાર નીકળી જાય ને. એમ જીવનમાંથી એક વાર આ બધો વ્યસ્ત સંગાત નષ્ટ કરીને બધો કચરો કાઢી નાખ્યો, નીકળી ગયો. અને હવે યોગ માર્ગે કનિષ્ઠા, કુવો ખોદવો હોય તો માટી બહાર ફેંકવી જ પડે, ફેંકવી જ પડે, ફેંકવી જ પડે. પાણી ના આવે ત્યાં સુધી અંદર થી ખોદીને બહાર કાઢી જ નાખવું પડે. એમ આપણા જીવનની અંદર પણ જ્યાં સુધી આત્મપ્રાપ્તિ ન થાય, સંયમ ન આવે, સાત્વિકતા અને સદાચાર ન આવે, ત્યાં સુધી આપણે ઊંડા ઉતરવું જ પડે, અંદર ઊંડા ઉતરવું જ પડે. અને ધ્યાનમાં બેઠા ઈશું અનેક વિકૃતિઓ સતાવતી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, વ્યવહાર, રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ, બધા અંદર. આ બધાને કાઢી કાઢીને અંદર ઉતરવાનું. અને અંદર ઉતરતા ઉતરતા યોગ માર્ગે કનિષ્ઠા, અંદર ઉતરીશું તો મળશે. પણ જો અંદર ઉતરવાની આપણે જરાય દરકાર જ ના રાખીએ, પણ જે મહારાજનું સાનિધ્ય છે અંદર ઉતારે છે. ભલે 10 મિનિટ આપણે સવારે બેસીએ છીએ, પણ એ ધીરે 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 અંદર ઉતારે, મજા આવે છે. 10 મિનિટમાં મજા આવે છે, ચાલો ને પછી એકલા બેસીએ 1/2 કલાક કેવી મજા આવશે. અભ્યાસ ધીરે ધીરે, શનૈ શનૈ, ધીરે ધીરે, વારંવાર, રૂપ રમેદ, પોતાના સ્વરૂપમાં રમો. ધૃત્યા, ધીરજથી, સમજણ પૂર્વક, બુદ્ધિ, શનૈ શનૈ રૂપ રમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા, એને ધીરે ધીરે પકડતા જાઓ, આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ. જે સમદમ છે એ સમ શું છે કે આપણા માનસિક વ્યવહારને સ્થિર કરવાનો સંયમ, પછી આપણા જે આપણી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને પણ સ્થિર અને એકત્રિત કરવાની. ધીરે ધીરે ખોટા સ્વભાવને ભૂલતા જવાનું, વૃત્તિઓને પકડીને સ્થિર કરતા જવાનું. ભલે પાડોશીને ત્યાં મેથીના ભજીયા તરાતા હોય, ભભક આવતી હોય, કુટે હોય, છતાં એની અંદર ત્યાં આગળી દમ, સંયમ, નિયમન ના, ભલે એમ થતા, ભલે સુગંધી આવી, સંયમ. એટલે જીવનમાં સંયમ એ જ આપણને આવી દિવ્ય ચેતનાના સાનિધ્યમાં લઈ જાય, યોગ તરફ, અંતર્મુખતા તરફ, ધ્યાન તરફ લઈ જાય. પણ એ સાનિધ્યમાં આપણે પાપા પગલી કરીશું તો ડગલા ભરાશે, અને એમ કરતા કરતા ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય, પહોંચી શકાય ત્યાં સુધી. પણ ધીરજ રાખવી પડે, હિંમતથી કામ લેવું પડે, સંયમ સદાચાર પણ એટલો જ આવશ્યક છે. જીવનને બેકાવી મૂકવાનું નહીં, મન ફાવે ત્યાં વૃત્તિઓ રઝળવા દેવાની નહીં. જેમ અત્યારે શાંતિથી બેઠા છો, તમને કંઈક મળે છે માટે બેઠા છો, સમજવાનું મળે છે, જીવન જાણવાનું મળે છે, અને એના વડે જીવતા આવડશે, કંઈક મેળવી રહ્યા છે. પ્રાપ્ત શિષ્યા યત સંગા, અને એટલા માટે આટલા શિસ્ત બધે શાંતિથી બેઠા છો. મેળવી રહ્યા છે, મળે છે. તો આ પ્રકારનો સંયમ આપણો જો હોય તો આપણી જે કોઈ કુટેવો હોય એ બધી, અરે ખાવાની કુટેવોને પણ ભૂલવી પડે. બસ બહુ થયું, ઘણું બધું ખાઈ લીધું, હવે સદાચારમાં જવું છે, સંયમમાં જવું છે, ધ્યાનમાં ઊંડે ઉતરવું છે. બહારની કચરા પટ્ટી ખાવાની બંધ કરવી પડે. ઘરમાં જે કઈ બનાવીએ સાત્વિકતા પૂર્વક શુદ્ધ થતી એ જ ખવાય, અને જો બહારનું ખાધું તો મન વિકૃત થયું સમજો, સ્થિર નહીં થવા દે. બહારની ખાવાની જેટલી કુટેવ આદત હશે એટલું મન તમારું શાંત કે સ્થિર ક્યારેય નહીં થાય. એટલે સાધનના માર્ગે આનું નામ સંયમ. એવા મહાપુરુષો હોય છે કે પોતાના હાથનું જ બનાવેલું સાત્વિકતાથી ભજન, જપ સાધન ભજન કરતા કરતા જેથી મનની વિકૃતિ ઉભી ન થાય, આટલી શુદ્ધિ રાખવી પડે. જેવું અન્ન એવું મન. જો અનાજ રાંધવા વાળો એટલે રસોઈ બનાવવા વાળો વ્યક્તિ જો ખોટા ને દુરાચાર ના વિચારો કરતા કરતા ક્રોધ કે આવેશ વાળા વિચારોથી બનાવતી હશે ને તો એ વ્યક્તિ એ અન્ન જે ખાશે ને એનામાં પણ એ સૂક્ષ્મ વૃત્તિઓ બેસી જશે. માટે કોઈ પણ વસ્તુ ખાતા પેલા ખૂબ વિચાર કરવો પડે, કોના હાથનું ખઉ છું, ક્યાંનું ખઉ છું, શું ખઉ છું. આ સાધન માર્ગ છે અને એમાં સમધમ સહિત સંયમ પૂર્વક આત્મદમન નિયંત્રણ પૂર્વક એ રીતે હશે તો જ આપણે ભજન દ્વારા સાધન દ્વારા આપણા લક્ષ્ય સુધી જે મારા સુધી પહોંચી શકાશે. તો આ છે યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, શિષ્યોને જે મારા આપે છે અને શિષ્યો મેળવી જ લે છે, પ્રાપ્ત માગવું ના પડે, પ્રાપ્ત થઈ જાય. આ જે મહારાજનું સાનિધ્ય છે, જે મારે તો આપવા જ બેઠા છે એ લો, અને આપણે તો મેળવી જ લેવાનું છે. આટલું બધું છે, જમ્યા આવો જોઈએ, દવા લઈ આવો જોઈએ, પ્રસાદ લઈ લો જોઈએ. અરે કઈ નહીં તો છેવટે સ્મશાનમાં લાકડા લઈ જાવ જોઈએ, જે મારા તો આપવા બેઠેલા છે. માણસને જન્મથી મૃત્યુ સુધી બધું આપે, લો લઈ જાઓ. તો યમ નિયમ દ્વારા સંયમ ને સદાચાર પણ જે મહારાજ આપી રહ્યા છે. યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, ઘણું બધું મેળવવાનું છે, જે કઈ અત્યારે મળ્યું છે એનાથી જરાય સંતોષ નહી માનવાનો. હજુ આપો બાપજી, હજુ આપો. હાલવાનું હોય તે દ્યો આહલી, રોજ ગયા કરીએ. હાલવાનું હોય તે દ્યો આહલી, બસ જે કઈ આપવાનું મહારાજ, ભજન આપવાનું ભજન આપો, સંયમ આપવાનું સંયમ આપો, સદાચાર આપો, સાત્વિકતા આપો, પણ આપો. જે કઈ આપશો તે અમે લઈ લઈશું આપની પાસે. યત્સંગમ પ્રાપ્ત શિષ્યા. જય મહારાજ.